એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જે સાચું કહું તો ખરેખર અનોખું છે.
નમસ્કાર, કયું પુસ્તક?
રેન્ડલ મનરોનું થિંક એક્સપ્લેનર, કોમ્પ્લિકેટેડ સ્ટફ ઇન સિમ્પલ વર્ડ્સ, એટલે કે જટિલ વસ્તુઓ બિલકુલ સાદા શબ્દોમાં.
ઓ વાહ, આ તો બહુ રસપ્રદ લાગે છે અને મને લાગે છે કે આજકાલ આની બહુ જરૂર છે.
બરાબર ને? આપણે ચારે બાજુ ટેકનોલોજી છે, માહિતીનો ધોધ છે, પણ એની ભાષા ઘણીવાર ડરાવણી લાગે છે.
હા બિલકુલ, આ પુસ્તક લાગે છે કે એ દિવાલ તોડવાનો પ્રયાસ કરે છે, એ બતાવવાનું કે જુઓ જટિલતા પાછળના વિચારો ખરેખર કેટલા સાદા હોઈ શકે છે.
ચોક્કસ, ઊંડી સમજ માટે કંઈ ભારે ખંભ શબ્દોનો ભાર ઊંચકવાની જરૂર નથી, એમ એ જ આ પુસ્તકનો મુખ્ય સંદેશ લાગે છે.
પણ આવો વિચાર આવ્યો કોણે? લેખક કોણ છે?
હા, એ પણ જાણવા જેવું છે. લેખક છે રેન્ડલ મનરો, અને મોટાભાગના લોકો એમને કદાચ એમના એક વેબ કોમિકથી ઓળખતા હશે.
પેલું XKCD?
હા, એ જ. પેલી સ્ટિક ફિગરવાળી કોમિક્સ જેમાં વિજ્ઞાન, ગણિત અને જીવનની વાતો હોય, પણ એકદમ રમૂજી રીતે.
ખબર છે,
બહુ જ લોકપ્રિય છે.
હા હા, બરાબર. એટલે રમૂજ અને સરળતા તો એમના લોહીમાં છે, પણ એમની પૃષ્ઠભૂમિ કંઈક ટેકનિકલ છે?
બિલકુલ, એમની પાસે ભૌતિકશાસ્ત્રની ડિગ્રી છે, અને એટલું જ નહીં, એમણે તો નાસામાં પણ કામ કર્યું છે.
ઓ, નાસામાં? શેના પર?
રોબોટિક્સ અને પ્રોગ્રામિંગ પર. એટલે એવું નથી કે એમને જટિલ વસ્તુઓની ખબર નથી, એમને એની પૂરેપૂરી ઊંડી સમજ છે.
વાહ, એટલે કે એમની પાસે નાસા જેવો અનુભવ, જ્યાં કેટલી બધી જટિલ ટેકનોલોજી હોય અને સાથે સાથે એક કાર્ટૂનિસ્ટ જેવી સરળતાથી વાત કહેવાની કળા, આ તો જબરદસ્ત કોમ્બિનેશન કહેવાય.
સાચી વાત. એટલે જ એમના અગાઉના પુસ્તકો આપેલું વોટ ઇફ અને હાઉ ટુ એ પણ આ જ કારણે આટલા સફળ થયા હતા.
એટલે કેઓ ખાલી વિષયને નથી સમજતા, પણ લોકો કેવી રીતે સમજે છે એ પ્રક્રિયાને પણ સમજે છે. ક્યાં ગૂંચવાઈ જાય છે, ક્યાં ડરી જાય છે,
અને પછી રમૂજ અને સરળતાથી એ ગૂંચ ઉકેલે છે. આ પુસ્તક થિંગ્સ એક્સપ્લેનર એ જ સમજણનું પરિણામ છે.
એ જાણે કહેવા માંગે છે કે ભાઈ, વિજ્ઞાન કે ટેકનોલોજી અઘરા નથી, આપણી સમજાવવાની રીત કદાચ એને અઘરી બનાવી દે છે.
તો પછી આ પુસ્તકનો મુખ્ય આઈડિયા શું છે? પેલો 1000 શબ્દોવાળો, એ શું છે બરાબર?
હા, એ જ એનો મુખ્ય મુદ્દો છે, અને એ ખરેખર ક્રાંતિકારી છે.
શું કહે છે?
મનરોનો દાવો છે કે દુનિયાની કોઈ પણ જટિલ વસ્તુ, રોકેટ હોય, આપણો ફોન હોય, કે પછી શરીરનો કોષ હોય, એને અંગ્રેજીના માત્ર 1000 એટલે કે 1000 સૌથી સામાન્ય શબ્દો વાપરીને સમજાવી શકાય છે.
ફક્ત 1000 શબ્દો, કોઈ ભારેખમ વૈજ્ઞાનિક શબ્દો નહીં, જેમ કે એન્જિન કે DNA નહીં.
બિલકુલ નહીં. એ સીધો પડકાર છે પેલી માન્યતાને કે જ્ઞાન માટે જટિલ ભાષા જ જોઈએ. ઘણીવાર નિષ્ણાતો એવી ભાષા વાપરે છે ને કે આપણને લાગે કે આ આપણા માટે નથી.
હા, પેલું જ્ઞાનનો અભિશાપ કહેવાય છે ને, કર્સ ઓફ નોલેજ.
બરાબર. જ્યારે તમે કંઈક એટલું સારું જાણતા હો કે તમે ભૂલી જ જાઓ કે બીજા માટે એ સમજવું કેટલું મુશ્કેલ છે. મનરો આ અભિશાપ તોડવા માંગે છે.
અને પુસ્તક પોતે કેવું છે દેખાવમાં?
અરે, એ પણ મસ્ત છે. મોટું પુસ્તક છે અને અંદર મોટી વિગતવાર બ્લુપ્રિન્ટ જેવી આકૃતિઓ, જાણે કોઈ એન્જિનિયરના ડ્રોઈંગ હોય.
ઓ, અને એમાં ભાગોના નામ પણ સાદા શબ્દોમાં લખ્યા છે?
હા, દરેક ભાગને પેલા 1000 શબ્દોમાંથી જ કોઈક નામ આપ્યું છે. એટલે એ એક જ સમયે વિજ્ઞાનનું પુસ્તક પણ છે, ભાષાનો પ્રયોગ પણ છે, અને કળા જેવું પણ લાગે છે.
તો એનો હેતુ શું છે? ફક્ત વસ્તુઓ સમજાવવી?
એનાથી થોડું વધારે. હેતુ એ છે કે જ્ઞાનને બધા માટે સુલભ બનાવવું. દુનિયા કેવી રીતે કામ કરે છે તે ફક્ત નિષ્ણાતોનો હક નથી.
અને વાંચતી વખતે કેવું લાગે?
જાણે આપણે બધું પહેલીવાર જોઈ રહ્યા છીએ, કારણ કે જાણીતા ટેકનિકલ શબ્દો નથી, એટલે આપણે વસ્તુના નામ પર નહીં પણ એ શું કરે છે તેના પર ધ્યાન આપવા મજબૂર થઈએ છીએ. એનું કાર્ય, એનો હેતુ.
હા, પેલું ઉદાહરણ તમે કહ્યું હતું શનિ વી રોકેટનું.
હા, જે માણસને ચંદ્ર પર લઈ ગયો એને એ કહે છે અપ ગોઅર 5. ઉપર જનાર 5. કેટલું સરળ પણ સચોટ.
અને પેલું કોષવાળું?
પાણીની નાની થેલીઓ જેનાથી તમે બનેલા છો. સાંભળીને જ લાગે કે હા, આ કંઈક સમજાય એવું છે.
વાહ, અને આ રીત એમણે ઘણા વિષયોમાં વાપરી છે.
હા, અવકાશ, પૃથ્વી, જીવવિજ્ઞાન, ટેકનોલોજી, રોજિંદા વસ્તુઓ, બધે જ. એટલે પુસ્તક ખાલી માહિતી નથી આપતું, પણ આપણને વિચારતા કરે છે કે જ્ઞાન વિશે આપણી માન્યતાઓ શું છે, શું બધું ખરેખર એટલું અઘરું છે.
ચાલો તો હવે થોડું ઊંડા ઉતરીએ, જોઈએ કે આ 1000 શબ્દો વાપરીને એમણે ખરેખર કેવી રીતે સમજાવ્યું છે. પુસ્તકની શરૂઆતમાં જ એમણે આ શબ્દોની યાદી આપી છે, ખરું ને?
હા, અને નિયમો પણ સમજાવ્યા છે, જેમ કે એન્જિન નહીં પણ પુશર, ધક્કો મારનાર વાપરી શકાય, વીજળી નહીં પણ કદાચ ખાસ શક્તિ જેવું કંઈક. આ મર્યાદા જ ખરેખર એમની સર્જનાત્મકતાને બહાર લાવે છે.
બરાબર, તો જોઈએ અવકાશ અને ઉડ્ડયનવાળા ભાગમાં શું છે.
પેલો અપ ગોઆ 5 શનિ વી રોકેટ તો છે જ, એની બ્લુપ્રિન્ટ જેવી આકૃતિમાં નાની નાની વિગતો પણ સાદા શબ્દોમાં છે.
જેમ કે
રોકેટના નીચેના ભાગો જે છૂટા પડે છે તેને માટે લખ્યું છે, નીચેના ભાગો હળવા થવા માટે ખરી પડે છે. માણસો જ્યાં બેસે છે એ ભાગને માણસોનું ખોખું, કમાન્ડ મોડ્યુલ, અને બળતણને શું કહ્યું છે ખબર છે?
શું?
આગ પાણી, ફ્યુઅલ માટે.
આગ પાણી? અરે વાહ, આટલી જટિલ મશીનરીને તેના મૂળ હેતુ ઉપર જવું, સાથે જોડીને કેટલી સરળ બનાવી દીધી.
હા, અને એ જ રીતે પેલું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે ને, ISS,
હા,
એને કહે છે શેર્ડ સ્પેસ હાઉસ, વહેંચાયેલું અવકાશ ઘર. અને ત્યાં ઉપર કે નીચે નથી હોતું એ વાત પણ સમજાવી છે. સોલર પેનલ્સને સૂર્ય શક્તિ પાંખો કહે છે. આ બધું બાળકોને પણ તરત સમજાઈ જાય.
અને હેલિકોપ્ટર કે જેટ એન્જિન માટે પણ આવા જ નામ હશે?
હા, હેલિકોપ્ટર માટે ફરતી પાંખોવાળી આકાશ બોટ, અને જેટ એન્જિન માટે આકાશ બોટ પુશર્સ.
મસ્ત છે. ચાલો આકાશમાંથી હવે ધરતી પર આવીએ. પૃથ્વી, પ્રકૃતિ, જીવવિજ્ઞાન, એમાં શું છે?
એમાં પણ આ જ સરળ અભિગમ છે, જેમ કે પૃથ્વીની ટેક્ટોનિક પ્લેટ્સ છે જેનાથી ભૂકંપ આવે.
હા, એ તો બહુ જટિલ વિષય છે.
પણ એને એ કહે છે, આપણી દુનિયા જેનાથી બનેલી છે તે સપાટ ખડકો, અને સમજાવે છે કે કેવી રીતે દુનિયાની અંદર ઊંડેથી ગરમ વસ્તુઓ બહાર આવે છે. આનાથી ભૂસ્તરશાસ્ત્ર ઓછું ડરામણું લાગે.
અને પેલું કોષનું વર્ણન, પાણીની નાની થેલીઓ જેનાથી તમે બનેલા છો, એ તો ખરેખર અદ્ભુત છે.
હા, અને એમાં કોષ કેન્દ્ર ન્યુક્લિયસને શું કહ્યું છે, નાનો બોસ, જે આપણી બ્લુપ્રિન્ટ DNA સાચવે છે, અને મિટોકોન્ડ્રિયાને પાવર હાઉસ. આ સાંભળીને કોને જીવવિજ્ઞાન અઘરું લાગે?
સાચી વાત છે. અને પેલું બધા જીવનનો નકશો, જીવનનું વૃક્ષ દ્વારા ઉત્ક્રાંતિ જેવો વિષય પણ સહેલો બનાવી દીધો હશે.
બરાબર, આ જ સરળતા પછી ટેકનોલોજી સમજાવવામાં પણ કામ આવે છે, રોજિંદા વસ્તુઓથી માંડીને મોટી સિસ્ટમ સુધી.
જેમ કે
માઇક્રોવેવ ઓવન. હા, એને શું કહે છે, ફૂડ હીટિંગ રેડિયો બોક્સ, ખોરાક ગરમ કરતું રેડિયો બોક્સ. અને કેવી રીતે કામ કરે છે, અદ્રશ્ય રેડિયો તરંગો ખોરાકમાં રહેલા પાણીને હલાવે છે અને એનાથી ગરમી પેદા થાય છે. બસ,
આનાથી વધુ સરળ શું હોઈ શકે? અને સ્માર્ટફોન માટે
હેન્ડ કમ્પ્યુટર, હાથમાં રમાતું કમ્પ્યુટર. અને એના ભાગોના નામ પણ મજેદાર છે, સ્ક્રીન, ચિત્ર બતાવતો કાચ, બેટરી, પાવર બોક્સ, કેમેરા, પ્રકાશ પકડનાર, અને પ્રોસેસર.
એ શું?
વિચારતો પથ્થર.
વિચારતો પથ્થર, જોરદાર. અને એ ઇન્ટરનેટ સાથે જોડાય છે, એને શું કહે છે?
વિશ્વવ્યાપી ચિત્ર અને શબ્દઘર. આ વર્ણન જ ટેકનોલોજીને ઓછી દરામણી બનાવી દે છે, નહીં?
ચોક્કસ, પણ અમુક વસ્તુ જેમ કે ન્યુક્લિયર રિએક્ટર, એ તો બહુ જ જટિલ હોય. શું એમાં આ સરળતા જાળવવાથી ચોકસાઈ નથી જતી રહેતી?
સારો સવાલ છે. જો એને એ કહે છે હેવી વોટર પાવર બિલ્ડિંગ, અને સમજાવે છે કે તે ખાસ ખડકો યુરેનિયમમાંથી નિયંત્રિત રીતે ગરમી મેળવે છે, પછી ભારે પાણી એને ઠંડુ રાખે છે, ગરમીથી પાણી ઉકળે, વરાળ, સ્પિનર, ટર્બાઇન ફેરવે અને શક્તિ બને.
એટલે મૂળભૂત સિદ્ધાંત સમજાવી દીધો.
બરાબર, જે પહેલી વાર સમજી રહ્યા છે એમના માટે આ પૂરતું છે. ઊંડાણપૂર્વક જાણવા માટે તો પછી બીજા પુસ્તકો છે જ. અહીં હેતુ મૂળભૂત કાર્ય સમજાવવાનો છે, ચોકસાઈ ગુમાવ્યા વગર.
અને ડેટા સેન્ટર, પેલું ક્લાઉડ,
હા, એને કહે છે કમ્પ્યુટર બિલ્ડિંગ, અને સમજાવે છે કે એ ખરેખર તો હજારો વિચારતા બોક્સ કમ્પ્યુટર્સથી ભરેલી મોટી ઇમારત છે જેને ખૂબ ઠંડકની પવન ફૂંકનારાની જરૂર પડે છે. એટલે ક્લાઉડ કોઈ હવામાં તરતી જાદુઈ વસ્તુ નથી.
એટલે રોજિંદા વસ્તુઓ પણ બાકી નથી રાખી. પેન, ડિશવોશર,
હા, બોલ પોઈન્ટ પેનને, રાઇટિંગ સ્ટિક, કેવી રીતે નાનો ફરતો બોલ રંગ પાણી શાહીને કાગળ પર લાવે છે, ડિશવોશરને બોક્સ ફોર ક્લીનિંગ ફૂડ હોલ્ડર્સ, આ બધું આપણને વિચારતા કરે છે કે આપણી આસપાસની વસ્તુઓ કામ કેવી રીતે કરે છે.
અને મને લાગે છે કે સૌથી મોટો પડકાર આવર્ત કોષ્ટક સમજાવવાનો હશે. એને શું કહ્યું છે?
દરેક વસ્તુ જેનાથી બનેલી છે તે ટુકડાઓ
અને તત્વોના નામ
એ પણ બદલી નાખ્યા છે એમના ગુણધર્મો પ્રમાણે. હાઇડ્રોજન ઇઝ ઇક્વલ્સ ટુ પ્રથમ અને સૌથી હલકું. હિલિયમ ઇઝ ઇક્વલ્સ ટુ રમૂજી અવાજ. હા, આનાથી શું થાય?
શું?
ગોખવાને બદલે એ સમજાય કે આ કોષ્ટક પાછળનું તર્ક શું છે, તત્વોને કેમ આવી રીતે ગોઠવ્યા છે. શીખવાની આ રીત વધુ અસરકારક છે.
ખરેખર આ બધા ઉદાહરણો પરથી લાગે છે કે આ ખાલી શબ્દોની રમત નથી, પણ વિચારવાની એક નવી જ રીત છે. તો આમાંથી મુખ્ય સંદેશ શું લઈ શકીએ આપણે? કયા વિષયો ઉભરી આવે છે?
મને લાગે છે પહેલો અને સૌથી અગત્યનો સંદેશ છે સરળતાની તાકાત. ઊંડી સમજ માટે જટિલ શબ્દો જરૂરી નથી. કોઈપણ મુદ્દાને એના મૂળ ભાગોમાં તોડીને સમજો તો એ વધુ સ્પષ્ટ બને છે. આને ફર્સ્ટ પ્રિન્સિપલ થિંકિંગ પણ કહે છે, નહીં?
હા.
અને બીજો મુદ્દો જે મને બહુ સ્પર્શી ગયો તે છે જ્ઞાનનું લોકશાહીકરણ. એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજી ફક્ત નિષ્ણાતો માટે નથી. જો સરળ ભાષામાં સમજાવીએ તો કોઈ પણ સમજી શકે, ખાસ કરીને આપણા દેશમાં, ભારતમાં, જ્યાં આપણે ડિજિટલ યુગમાં આગળ વધી રહ્યા છીએ ત્યાં ટેકનોલોજીની સમજ બધા સુધી પહોંચે એ કેટલું જરૂરી છે. બીજા માટે આપણી ભાષા કેટલી અધરી હોઈ શકે. આ પુસ્તક યાદ અપાવે છે કે સાંભળનારને ધ્યાનમાં રાખીને વાત કરવી કેટલી જરૂરી છે.
ચોથો મુદ્દો, જિજ્ઞાસાનો આનંદ. પુસ્તક આપણી અંદરના એ બાળકને જગાડે છે જે સતત પૂછે છે આ કેમ થયું, આ કેવી રીતે કામ કરે છે, અને રોજિંદા વસ્તુઓમાં પણ કંઈક નવું, અજાયબ જોવાનું શીખવે છે, અને એ પણ હસતા રમતા.
હા, પેલું પાણીની અંદરની બોટ, સબમરીન જેવું નામ સાંભળીને જ મજા આવી જાય. અને છેલ્લો મુદ્દો હું કહીશ, દ્રશ્ય સમજૂતીનું મહત્ત્વ. પુસ્તકની પેલી મોટી આકૃતિઓ એ ખરેખર બહુ જ અસરકારક છે. ઘણીવાર ચિત્રો શબ્દો કરતાં વધુ કહી જાય છે. ભાગો કેવી રીતે જોડાયેલા છે, પ્રક્રિયા કેવી રીતે થાય છે, શબ્દો અને ચિત્રો સાથે મળે ત્યારે સમજણ વધુ પાકી થાય છે.
એટલે આ બધા મુદ્દાઓનો સાર એ જ કે સમજણ સ્પષ્ટ વિચારમાંથી આવે છે, જટિલ શબ્દોમાંથી નહીં.
બરાબર.
પુસ્તકમાં આમ તો સીધા અવતરણો લેવા જેવા કદાચ ના હોય, પણ એની ભાષા જ એટલી મજેદાર છે કે અમુક શબ્દ સમૂહો મગજમાં ચોંટી જાય છે.
હા, જેમ કે પેલું રોકેટનું નામ અપ ગોઅર 5, એ આખા પુસ્તકના ફિલોસોફી જેવું છે. કાર્ય પર ફોકસ, સરળતા અને થોડી રમૂજ.
અને કોષ કેન્દ્ર માટે થેલીનો નાનો બોસ, આ તો કોઈ પણ સમજી શકે. બોસનો આઈડિયા બધાને ખબર હોય એટલે જીવવિજ્ઞાનનું જટિલ ભાગ પણ તરત સંબંધિત લાગે.
અને પૃથ્વીના ગર્ભ માટે દુનિયાનું ગરમ હૃદય, કેવું કાવ્યાત્મક છે. ઇનર કોર જેવો સૂકો શબ્દ નથી, સરળ ભાષા પણ ભાવવાહી હોઈ શકે છે.
મને પેલું નોબલ ગેસવાળું પણ ગમ્યું. હવા જે કોઈ પણ વસ્તુને સ્પર્શવાનું પસંદ નથી કરતી, જાણે તત્વોને માણસ બનાવી દીધા. એમની નિષ્ક્રિયતાને કેવી રીતે સમજાવી?
હા, આ બધા ઉદાહરણો બતાવે છે કે ઓછા શબ્દોમાં પણ કેટલી ઊંડી અને યાદગાર વાત કહી શકાય છે. ઘણીવાર ઓછું બોલવું વધુ અસરકારક હોય છે.
તો હવે મુખ્ય સવાલ, આ બધી વાતોનો આપણે રોજિંદા જીવનમાં શું ઉપયોગ કરી શકીએ? આ ખાલી વાંચીને મજા લેવાનું પુસ્તક છે કે એનાથી આગળ કંઈક છે?
ના ના, મને લાગે છે આનો ઘણો વ્યવહારુ ઉપયોગ છે. પહેલું તો આપણા કામકાજમાં વાતચીત સુધારવા. આપણે ડોક્ટર હોઈએ, એન્જિનિયર, વકીલ, શિક્ષક, કોઈ પણ, ઘણીવાર આપણે એવી ટેકનિકલ ભાષા વાપરીએ છીએ જે સામેવાળાને નથી સમજાતી. આ પુસ્તકની જેમ જો આપણે શું થઈ રહ્યું છે, એનાથી શું ફાયદો થશે એના પર ધ્યાન આપીએ તો આપણી વાત વધુ સ્પષ્ટ રીતે પહોંચે.
હા, જેમ કે કોઈ આઈટી વાળો મિત્ર તો કંઈક સમજાવતો હોય તો ટેકનિકલ શબ્દોને બદલે એમ કે આ કરવાથી તારું કામ સહેલું થઈ જશે, અથવા આનાથી ફોન ઝડપથી ચાલશે, બસ ખાસ કરીને આપણા દેશમાં જ્યાં ભાષા અને શિક્ષણનું કેટલું વૈવિધ્ય છે ત્યાં સ્પષ્ટ વાતચીત તો બહુ જ જરૂરી છે.
બીજું, શિક્ષણ અને બાળકો સાથે. શિક્ષકો અને મા બાપ આ રીતે મુશ્કેલ વિષયોને બાળકો માટે રસપ્રદ બનાવી શકે છે. જ્યારે બાળક પૂછે આ કેમ થાય છે, ત્યારે જટિલ જવાબને બદલે આવા સાદા રૂપકોને શબ્દો વાપરીએ તો એની જિજ્ઞાસા વધશે.
અને ત્રીજું, આપણે પોતે કંઈક નવું શીખતા હોઈએ ત્યારે, કોઈ નવી સ્કિલ હોય કે નવો વિષય, આપણે પણ આ ફર્સ્ટ પ્રિન્સિપલ પદ્ધતિ વાપરી શકીએ. પોતાને પૂછવાનું, આનો સાવ સાદો અર્થ શું છે, આ ખરેખર શું કરે છે, એનાથી પાયો મજબૂત થાય.
અને છેલ્લે, લખવામાં અને બોલવામાં સ્પષ્ટ અને અસરકારક બનવા માટે સાદા સચોટ શબ્દો વાપરવા એ એક કળા છે. આ પુસ્તક યાદ અપાવે છે કે સરળતા એ કંઈ બાલિષ્ઠા નથી, પણ સ્પષ્ટ વિચારની નિશાની છે.
ખરેખર ખૂબ જ સરસ પુસ્તક લાગે છે. સાચું કહું તો, જ્યારે મેં પહેલી વાર આ 1000 શબ્દોની મર્યાદા વિશે સાંભળ્યું હતું ત્યારે મને શંકા હતી કે આ કેવી રીતે કામ કરશે, પણ હવે સમજાય છે કે આ મર્યાદા જ ખરેખર સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપે છે. અને હા, પેલી આકૃતિઓ, એ તો જોવી જ પડે. એક ચિત્ર 1000 શબ્દો બરાબર હોય એ વાત સાચી છે.
મારા માટે સૌથી મોટો બોધપાઠ એ રહ્યો કે જટિલતા ઘણીવાર ફક્ત એક પછી એક ગોઠવાયેલી સરળતા જ હોય છે. આપણે શબ્દોના જાળામાં ગૂંચવાઈ જઈએ છીએ, પણ જો મૂળભૂત કાર્ય સમજી લઈએ તો ઘણું બધું સહેલું થઈ જાય છે. આ પુસ્તક વાંચ્યા પછી આપણી આસપાસની સામાન્ય વસ્તુઓ, પેન કે માઇક્રોવેવ, એને પણ એક નવી નજરથી જોવાની મજા આવે છે.
તો સારાંશ એ જ કે સમજણ શબ્દોના જંગલમાં નથી ખોવાયેલી, પણ વિચારની સ્પષ્ટતામાં રહેલી છે. સરળતા, કાર્ય પર ધ્યાન અને જિજ્ઞાસા, આ ચાવીઓ જ્ઞાનના દરવાજા ખોલી શકે છે. અને પેલા ટેકનિકલ શબ્દો, એ ઉપયોગી છે, પણ એ જ અંતિમ લક્ષ્ય નથી.
અને હા, જતા પહેલા શ્રોતાઓ માટે એક નાનકડો વિચાર મૂકી જાઉં.
જરૂર.
શું આપણે પણ આપણા રોજિંદા જીવનમાં કે કામમાં ક્યારેક પેલા જ્ઞાનના અભિશાપનો ભોગ બનીએ છીએ? શું એવી કોઈ વાત છે જે આપણે વધુ સરળ રીતે કહી શકીએ, જેથી વધુ લોકો સમજી શકે અને કદાચ એનો લાભ લઈ શકે? જરા વિચારવા જેવું ખરું.
બહુ સરસ વિચાર, ચોક્કસપણે વિચારવા જેવું છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.